ભગવાન શ્રી હરિને આપણે પૂછીએ કે ગલુજીએ લોકલાજ મૂકીને શ્રી હરિની પધરામણી કરી એ ખરેખર યોગ્ય હતું કે અયોગ્ય હતું? તો સ્વયં ભગવાન એનું જજમેન્ટ આપે છે. લોયાના ત્રીજા વચનામૃતમાં ગલુજીની આવી સમજણને વખાણીને ભગવાન શ્રી હરિ કહે છે, ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? ત્યારે ભગવદાનંદ સ્વામીએ તથા શિવાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો તો ત્યારે ભગવાને જવાબ આપ્યો કે જેને ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તા એકબીજા કેળે કરી. એમાં પ્રથમ નામ જ ભગવાને તમે જુઓ, ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈ, એમણે પણ લોકલાજનો ત્યાગ કર્યો. આમ તો મહારાણી હોય ઓજલમાં હોય પણ લોકની લજ્જા મેં તો કેળે રે મેલી, શ્રીજીને જોઈ હું તો થઈ સુર ઘેલી, હરીને જમાડ્યા મેં તો હાથે સહેલી. જો લોક લજ્જાનો એક બાજુ ત્યાગ કરીને ઓજલને છોડી અને મહારાણી કુશળ કુંવરબાઈએ ભગવાનને પોતાના હાથે જમાડ્યા એટલે એમણે પણ લોકલાજનો ત્યાગ કર્યો, તથા પર્વતભાઈ તથા રાજભાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટા રામબાઈ તથા દાદો ખાચર તથા માંચો ખાચર તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળા લાધીબાઈને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાડાક દેશનો આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંડાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી, તેમણે ભગવાનને સંતને અર્થે જે જે કર્યું તે વિસ્તારીને કહેતા હોવા તેવાને તેવા આ ભક્તોને ભગવાનની આજ્ઞામાં જરા જેટલો પણ ફેર ન પડે એવા સુંદરજી સુથાર, ડોસા વાણિયા, રાણા રાજગર અને પ્રહલાદની વાર્તા કરી. પછી ભગવાને ગામ કઠલાલની ડોશીની વાત કરી કે એવો જે નિશ્ચયવાળો હોય તે જરૂર બ્રહ્મહલમાં જ પૂગે પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં. આમ ભક્તો, ડડુસરવાળા ગલુજીએ જે કાંઈ કર્યું એ યોગ્ય જ હતું એમ સ્વયં ભગવાન શ્રી હરિ એને વચનામૃતમાં વખાણી અને આપણને જજમેન્ટ આપે છે. વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, ભગવાન શ્રી હરિ ત્યાંથી વડથલ ગામના વિશે પધાર્યા છે. રઘુનાથ, બે ગિરધર આદિ બ્રાહ્મણોએ ભગવાનની સેવા કરી છે. મહેશ્વર, ગોવિંદ, જ્ઞાન માનસારામ, ઉત્તમ, કરશનદાસ, પીતાંબર, રાયજી આદિ બ્રાહ્મણો, ધર્મદાસ, દેવજી, રતન, અંબા, સુખીર વગેરે તે પણ ભગવાનની ખૂબ ખૂબ સેવા કરી છે. હે રાજન, આ બધાય ભક્તોએ ભગવાનને ગામની બહાર સરસ મજાનો ઘેઘોર વડ હતો ને, એ વડની ડાળે હિંડોળો ચાર બારણાવાળો બાંધી અને ભગવાનને એની અંદર બેસાડીને ઝૂલાવ્યા. એક પ્રહર એટલે 3 કલાક સુધી ભગવાન હિંડોળામાં ઝૂલ્યા. પછી રઘુનાથને ઘેર આવ્યા, 5 દી રહ્યા અને જ્ઞાનોપદેશ આપી અને અધર્મનું ઉચ્છેદન કરી અને ભગવાન શ્રી હરિ હે રાજન કૃષ્ણપુરી કહેતા કઠલાલ ગામના વિશે પધાર્યા છે. આ બધા ગામ આપણા કણભાથી નજીક થાય. આજે કથા આવે છે ને ગુજરાતના, આજે પણ ભગવાન શ્રી હરિના આ બધા લીલા સ્થાનો ત્યાં મોજૂદ છે. શ્રી વ્યાપ કે શું વાચન, પૂર્વ સ્થિતાયામ્ય દેશમ પ્રયાતે નામના વરાશે તિ નદી પ્રસિદ્ધા યસ્યા સદા કાયમલં હરચ્છં કરમ વરમ વાર વહતે પ્રભૂતમ. વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, કૃષ્ણપુરીની પૂર્વ દિશામાં રહેલી દક્ષિણાદા પ્રવાહવાળી વરાસા નામની પ્રસિદ્ધ નદી કે જેમાં 12 માસ કાયા મળને હરણ કરનારું પવિત્ર એવું શુદ્ધ ખૂબ જળ વયા કરે છે, એ ગામમાં ભગવાન પૂજા સ્વીકારી અને નદીના કાંઠે આવ્યા છે. ઘોડેથી ઉતર્યા અને વેદિકા ઉપર બેઠા. રાત પડી હશે એટલે ગામના બ્રાહ્મણો બધા હાથમાં મસાલો અને દીવા લઈને આવ્યા છે. ભગવાનની પાસે બેઠા અને પછી હાથ જોડીને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, અમારું કલ્યાણ કેમ થાય એ આપ અમને કહો. ત્યારે શ્રી હરિ કહે છે કે આત્મહત્યા ન કરવી, દારૂ માંસના ભક્ષણ ન કરવા, સત્યનો ઉચ્ચારણ કરવું, એ આદિ 5 યમોનું દ્રઢપણે પાલન કરતા કરતા સ્વામિનારાયણ મંત્રની સંખ્યાથી માળા કરવાથી કહેતા ભગવાનના નામ મંત્રનો જપ પ્રદોષ સમયે નિત્ય અહીં દર્શન કરીને કરવાથી થોડા જ કાળમાં તમારા બધાનું કલ્યાણ થશે, તમે મોક્ષને પામશો. ભગવાનનો ઉપદેશ સાંભળી અને બધા ઘેર ગયા છે. પ્રભુ પણ સવારે નદી કિનારાના વડથી ઘોડે બેસીને ચાલ્યા. સીમાડે મહારાજ પહોંચ્યા ત્યાં તો ગામની અંદર એક બ્રાહ્મણ બાઈ હતા. કારણ આ ગામમાં બહુ સત્સંગ નહોતો. એમનું નામ હતું રામકુંવરબા, જે હમણાં આપણે સાંભળ્યું ને કઠલાલની ડોશી. એમની ઉંમર લગભગ આશરે 50-એકની ઉપર હતી. મનમાં એનો વિચાર આવ્યો કે મારા ગામમાં ભગવાન રહેતા નથી, કારણ ગામમાં સત્સંગીઓ નથી બીજા, એટલે હું કાંઈક એવો ઉપાય કરું કે મારું ગામ આખું સત્સંગી થાય તો ભગવાન પછી ગામમાં જ ઉતારા પાણી કરે અને જાજા દિવસ રોકાય અને મને સુખ આવે. એટલે ડોશી પાણી ભરતી હતી ને અહીંયાથી પાણીનો ઘડો, એટલે આમ તો એને મોરિયો કહેવાય, માટીનો હોય એટલે એને મોરિયો કહે, તો એ મોરિયો લઈ માથા ઉપર અને દોડતી દોડતી ડોશી ચીસો પાડતી જાય, બૂમો પાડતી જાય, હે મહારાજ ઊભા રહો, હે કમળ નયન ઊભા રહો. પણ હવે ભગવાનના તો ઘોડા દોડતા હોય એમ કાંઈ ખબર પડે, પણ ડોશીનો અવાજ એક પાર્ષદને સંભળાણો. પાછું વળીને જોયું ત્યાં તો ડોશી માથા ઉપર ઘોડો મૂકીને હાંફતી હાંફતી દોડતી દોડતી આવે. એટલે પાર્ષદ કહે છે, મહારાજ ગામની બ્રાહ્મણી બાઈ છે એ આપને મળવા માટે બૂમો પાડતી આવે છે. ભગવાન કહે છે, ઘોડા પાછા વાળો. સીમાડેથી ભગવાને ઘોડા પાછા વાળ્યા. ત્યાં તો ડોશી હતી હાંફતી હાંફતી મહારાજ પાસે દોડીને ભેગી થઈ ગઈ. ભગવાન કહે, બેહો થોડીક શાંતિથી આરામ કરો. એટલો બધો હાંફ ચડી ગયેલો થોડી વાર બેઠા પછી ભગવાન કહે છે, ડોશી કેમ તારે આ દોડતો દોડતું આવવું પડ્યું? ત્યારે કે મહારાજ, મારા ઉપર એક કૃપા કરો અને આપનો ચરણ છે ને એ આમાં બોળી દો. ભગવાન કહે છે, ડોશી તું આને શું કરીશ? મહારાજ, એ હું પછી કહીશ, પહેલા પાદ પદ્મમ ઇમમ નાથ ઘટેશ્મિન અવગાહય યત પ્રવેશાત જલમ સર્વમ શ્યાન્મેષ્ય ચરણોદકમ. ભગવાનને કહે છે, આમાં તમે ચરણ બોલશો ને એટલે આ ઘડાનું પાણી બધું ચરણોદક થઈ જશે. હે મહારાજ, ગંગા કરતા પણ આ પાણી છે ને એ અતિ પવિત્ર અને મહિમાશાળી થઈ જશે. કારણ ગંગાનું જળ છે એ તો બ્રહ્માજીએ સત્યલોકમાં ભગવાન વામનજી કહેતા તમારા અવતારના ચરણ પખાડ્યા એમાંથી થઈ છે ગંગા. અને આ તો સ્વયં અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના ચરણમાંથી આ ઘડામાં ચરણોદક આવે મહારાજ, એના મહિમાનો કોઈ પાર નથી. ભગવાન કહે છે, બહુ સારું ડોશી, ચલ હું બોળી દઉં અંગૂઠો, પણ એને તું કરીશ શું? ભગવાનને કહે છે, મહારાજ પહેલાં તો હું આ ચરણોદક છે ને મારે ધરાય એટલું પી લઈશ, અને પછી મહારાજ મને આ ગામની ચિંતા રહ્યા કરે છે, એટલે આ પાણી લઈ જઈને હું ગામનો જે કૂવો છે ને એમાં પ્રસાદીનું પાણી નાખીશ, એટલે આખો ગામનો કૂવો છે ને એ પ્રસાદીનો થઈ જાય. અને ભગવાન કે પછી તજ્જલ પાન તો મેથ શોચિતારોદિતા ભજંતિ ત્વામ નય પૌરા તેષાં શ્રેયો ભવત્યપે. ભગવાન પછી ગામ લોકો ક્યાં જાય છે? એને પીવું જ પડશે આ પ્રસાદીનું પાણી. અને હે મહારાજ, મને આ ગામ લોકોની આખો દિવસ ચિંતા થયા કરે છે, હું રડ્યા કરું છું કે આ કોઈ ગામના તમારી ભજન ભક્તિ કરતા નથી, કેવળ નાટક ચેટક ને ભાંડ ભવાઈને ખાવું પીવું ટોળા ટપ્પા નિંદા કુથલીમાં એનો સમય વિતાવે છે. એટલે હે મહારાજ, આ બધાની બુદ્ધિ આ તમારું ચરણોદક પીવે ને તો સારી થાય, સુધરી જાય, અને એ બધાએ સત્સંગી થાય. ને મહારાજ, આ વખતે તમે ગામમાં ન રોકાણા અને અહીંયા આ ગામમાં વધુ રોકાવા પણ તમે ઈચ્છા ન કરી, પણ એ હું એકલી છું ને એટલે મહારાજ હું જાણું છું, પણ જો હવે આખું ગામ સત્સંગી થઈ જશે ને તો પછી મારે તમને આમંત્રણ નહીં આપવું પડે અને આગ્રહ પણ નહીં કરવો પડે, આપોઆપ સામે ચાલીને પધારશો અને મહિનો રોકાઈને અમને સુખ આપશો. એટલા માટે હે મહારાજ, હવે કૃપા કરી અને આ ચરણામાં બોળી દો. ભગવાન ડોશીનો આવો અદ્ભુત વિચાર સાંભળી અને ખુશ ખુશ થઈ ગયા. તરત જમણા ચરણનો અંગૂઠો બોળી દીધો. ભગવાન વિચારે છે કે આ ડોશીને કેટલો મહિમા છે, કેવું એને ભગવાનના ચરણોદકનું મહાત્મ્ય તમે જુઓ. આપણને તો અભિષેકના જળનો લોટો આપ્યો હોય, ઘણાને તો ભગવાનનો અભિષેક થતો હોય ને અભિષેકનું જળ સંતો આમ ઉડાડે ને તો એ સાઈડમાં ખસી જાય, કપડા બગડશે દહીંવાળા ને દૂધવાળા. મહિમા ન હોય ને એ આવું કરે, પણ ડોશીને કેટલો મહિમા છે કે આવું પ્રસાદીનું આ જળ છે એ મહારાજ પીશે એટલે આખું ગામ સત્સંગી થઈ જશે. અને બન્યું પણ એવું, કઠલાલ ગામ પછી આખું સત્સંગી થઈ ગયું અને ગામમાં મંદિર પણ બની ગયું. જો પ્રસાદીના જળનો મહિમા તો જેટલો ગાઈએ એટલો ભક્તો ઓછો છે. અદ્ભુત ચમત્કાર એના વિશે હોય છે, અદ્ભુત ઐશ્વર્યશાળી આ ચરણોદકનું જળ છે. સ્વામીજી જે અભિષેકનું જળ આપે છે આપણા હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલું હોય, પણ કેટલા અદ્ભુત ચમત્કારો એના વડે સર્જાય છે. કેટલા એને જીવલેણ રોગો લાગુ પડ્યા હોય, કેન્સર જેવા કેન્સર મટી જાય છે. વિચાર કરો, કોઢના રોગ થયા હોય જે પૂર્વના પાપે કરીને થાય, એવા કોઢ પણ લોકોને મટી જાય છે. મૃત્યુના ઉન્મુખ થયા હોય ને એવાને ડૉક્ટરોએ એમ કહી દીધું હોય કે હવે 2-3 કલાકના મહેમાન છે, ઘરે લઈ જાઓ હોય તો લઈ જાઓ, અને હરિભક્તો સ્વામીજી પાસે પધારે. સ્વામીજી કહે છે અમે ભગવાનને પ્રાર્થના કરશું, લ્યો આ જળ લઈ જાઓ, 2 ચમચી ગાળીને એના મોઢા મૂકજો. 3 કલાક પછી ધામમાં જવાને બદલે બેઠો થઈને ખાવાનું માગે અને ડૉક્ટરની આંખો 4 થઈ જાય. લ્યો આવા અદ્ભુત ચમત્કારો આ પ્રસાદીના જળથી કહેતા ચરણોદકથી સર્જાય. ભુજમાં તો એક ભાઈ, આ તો વર્ષો પહેલાંની વાત છે, શરૂઆતમાં કોમ્પ્યુટરો નીકળ્યા ને ત્યારે એક ભાઈ જાપાનથી કોમ્પ્યુટરો લાવ્યા 4-5, પછી ઇન્સ્ટોલ કર્યા, મહેનત કરી પણ ચાલુ ન થાય. જાપાનથી એના એન્જિનિયરો આવ્યા, એમણે પણ ખૂબ પ્રયત્નો કર્યા, એ કે ટેકનિકલી કોઈ ફોલ્ટ અમને જણાતો નથી, કોમ્પ્યુટર ચાલવા જોઈએ પણ નથી ચાલતા, એ હકીકત છે. એને હવે કોમ્પ્યુટરના ક્લાસીસ કરવાના હશે. એટલે સૂર્યકાંત ભટ્ટ સાહેબને વાત કરી, સાહેબ આવું થયું છે, મોંઘા એ વખતે તો 1.5-2 લાખના એક એક કોમ્પ્યુટર આવતા, એ કે આ 10-1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે કોમ્પ્યુટરનું ઓફિસ કરી, અને હવે એક એક કોમ્પ્યુટર ચાલતા નથી, એન્જિનિયરો પણ ફોલ્ટ પકડી શકતા નથી, ક્લાસીસ ચાલુ કરવાની ડેટ પણ આવી ગઈ છે, હવે શું કરવું. ભટ્ટ સાહેબ કે તમે ગાંધીનગર ધ્યાની સ્વામી પાસે જાઓ, એ આશીર્વાદ આપશે ને, એ કે એમ કરશો ચાલુ થઈ જશે. એટલે આને એમ થયું, સાધુ સંતો આમાં કોમ્પ્યુટરમાં શું બિચારા કરે, પણ હવે છેલ્લે થાક્યા હોય એટલે તો શું થાય. એ કે ભલે ભટ્ટ સાહેબ તમે કહો છો જાઉં છું. ત્યાંથી આવ્યા, સવારે પહોંચ્યા એટલે સ્વામી કે લ્યો આ ઉતારો લઈ લ્યો, નાહી ધોઈ લ્યો. નાહી ધોઈને આવ્યા એટલે સ્વામી કે જાઓ નાસ્તો કરી લ્યો, દર્શન કરી આવ્યા ભગવાનના, દર્શન કરીને નાસ્તો કરી લ્યો. પેલાને એમ થયું કે આ તો મને બેહવા જ નથી દેતા, વાત જ નથી કરવા દેતા. નાસ્તો કરીને આવ્યા એટલે સ્વામી કે શું મશીન ચાલુ નથી થતા, કોમ્પ્યુટરને કાં તો ટપ ટપ કે મશીન કે. એટલે એ કે હા. સ્વામી કે લ્યો આ પાણીની બાટલી લઈ જાઓ, ભગવાનની પ્રસાદીનું જળ છે, સ્વામિનારાયણ કરીને છાંટજો એટલે ચાલુ થઈ જશે. પેલો વિચારમાં પડી ગયો, એ કે મેં તો આમને કહ્યું નથી, આને ક્યાંથી ખબર પડી ગઈ કે આ કોમ્પ્યુટર બંધ થઈ ગયા છે. પછી આને તો કાંઈ પૂછ્યું જ નહીં, પેલાને કેવું તું વિગતે વાત કરી રહી છે, પણ સ્વામીને ઘણા હરિભક્તો હશે, બીજું કામ હશે. સ્વામી કે આ લઈ જાઓ, છાંટજો ભગવાન સારું કર, ચાલુ થઈ જશે. પેલાને થયું કે સ્વામીએ તો વાત કંઈ સાંભળી નહીં, ધરમ ધક્કો પડ્યો, હવે આ પાણી થોડું કંઈ ચાલુ કરવાનું છે. આવ્યા ઘરે સાંજે, ભટ્ટ સાહેબને વાત કરી કે આમ થયું, પાણીની બાટલી સ્વામીએ તો આપી કે આને છાંટજો. ભટ્ટ સાહેબ કહે છે કાલ સવારમાં તમે જાજો એન્જિનિયરોને લઈને, અને સ્વામીએ કહ્યું એમ ભગવાનનું નામ લઈને પાણી છાંટજો, વિશ્વાસ રાખો કોમ્પ્યુટર ચાલુ થઈ જશે, સ્વામીએ કહ્યું એમાં ફેર ન પડે. અને ખરેખર સવારે પેલા એન્જિનિયરો આવી ગયા અને આ પણ 8-1 વાગે પોતાની ઓફિસે ગયા, જઈને ભગવાનનું નામ લઈને પ્રસાદીનું પાણી કોમ્પ્યુટર ઉપર છાંટ્યું, સ્વિચ ઓન કરીને કોમ્પ્યુટર રન થઈ ગયા, લે બધા ચાલુ થઈ ગયા. એટલે આ અદ્ભુત મહિમા આ ચરણોદકનો છે, પણ એ જેને સમજાય પી પીવે, બાકી બીજાને તો એમ થાય કે હવે આવું પાણી આ ખુલ્લું પડ્યું છે, આમાં તો બેક્ટેરિયા ને વાયરસ પડ્યા હોય, માટે આ પીવાય નહીં, એમ કરી એને ચાલ્યા જાય. પણ કઠલાલની ડોશી જેવો જેને ચરણોદકનો મહિમા હોય એનું કામ થઈ જાય. એટલે તો ડોશીને પણ ભગવાને મહિમાવાળા બાઈઓમાં કઠલાલની ડોશી તરીકે લોયાના ત્રીજા વચનામૃતમાં યાદ કર્યા. તો આ પ્રમાણે આજે પણ આ પ્રસાદીનો કૂવો અને ગામમાં જે સ્વામિનારાયણ મંદિર છે એ આ કાર્યના સાક્ષી રૂપે ત્યાં હાજર છે. ભગવાન શ્રીહરિ કઠલાલથી પછી તોરણા ગામના વિશે પધાર્યા છે. તોરણા ગામમાં એક વણિક ભક્ત હતા, ભગવાન કૃષ્ણના ઉપાસક હતા, પણ બહુ પવિત્ર અંતઃકરણવાળા અને પોતે ભગવાનની અખંડ ભક્તિ કર્યા કરતા, સદાવ્રત ચલાવતા. એટલે એ ભક્તની ભક્તિને બિરદાવવા માટે ભગવાન ત્યાં ગયા છે. એમના જે સગા સંબંધીઓ હતા એમણે ભગવાનની પૂજા કરી. ભગવાન તો આ ભક્તને કૃતાર્થ કરવા માટે ત્યાં રણછોડ ભગતની ગાદી છે આજે પણ, અમે પ્રવાસ યાત્રા પ્રવાસે ગયેલા ત્યારે દર્શન કરેલા. ભગવાને તો એ ગાદી પણ એમની પ્રસાદીની કરી આપી, એના ઉપર ભગવાન 2 મિનિટ બેઠા. પછી ભગવાને ભક્તોને કહ્યું કે લાવો તમારી પાસે રૂપિયા છે, ત્યારે કે હા મહારાજ. એટલે ચાંદીના રૂપિયા હતા ને એક ખોબો ભરીને એ ગાદી ઉપર ભગવાને મૂક્યા. કારણ આ રણછોડ ભગત હતા એ હતા ત્યારથી એમના ત્યાં સદાવ્રત ચલાવતા. ભગવાન કહે છે તમે જો સત્કર્મ કરતા હોય તો એમાં અમારો પણ ટેકો છે. ભગવાને પોતે એમાં ફંડ આપ્યો છે. સ્વયં શ્રીજી મહારાજ વખતે 22 જગ્યાએ આપણા સદાવ્રતો ચાલતા અને યાત્રિકો ગરીબ ગરબાઓ ભિખારીઓને અન્ન જળ ત્યાંથી અપાતા. તો આવા આ રણછોડ ભગત શું કરતા, જે કોઈ આવે ને ત્યાં બેસાડે, એને કીર્તનો ગવડાવે અને પછી જમવાનો ટાઈમ થાય એટલે સદાવ્રતમાંથી બધાને જમાડે. આમ ભક્તિ એ કરાવે અને ભોજન પણ કરાવે, એટલે ભજન ને ભોજન બે કરતા, આ લોકનું પરલોકનું બે કરાવતા. એટલે એમની આવી ક્રિયા જોઈને ભગવાન એમના ઉપર ખુશ થઈ ગયા અને 21 રાણી સાપના સિક્કા ભગવાને ત્યાં આપી અને એના જે સંબંધીઓ હતા એને એમ કહ્યું કે તમે જે કરો છો એ બહુ સારું કરો છો, રૂડા આશીર્વાદ આપ્યા કે તમારું સદાવ્રત ખૂબ ચાલશે. એ રણછોડ ભગતે કીર્તનો બનાવ્યા છે, બહુ સીધા સાદા અને સરળ કીર્તનો છે. અત્યારે તો 8 ભાગમાં એની ચોપડીઓ છપાયેલી છે અને એ કીર્તનો મળે છે. તો ભગવાન શ્રીહરિ આ રણછોડ ભક્તને પણ વચનામૃતમાં સ્થાન આપ્યું. જુઓ એટલે કેવા પ્રેમી ભક્ત હશે, નરસિંહ અને મીરા જેવો ભાવ એમના કાવ્યોમાં પ્રગટ થાય છે. આપણા પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જે સાકાર સ્વરૂપને ઉપાસના રાખી અને કીર્તનો બનાવતા, એવા સરસ મજાના કીર્તનો સરળ શબ્દોનો પ્રયોગ કરી અને આ રણછોડભાઈએ બનાવ્યા છે. તો એ રણછોડ ભક્તના કીર્તનોને ભગવાન કે તમારે ગાવવા, અથવા તો એના જેવા બીજા સાકારની ઉપાસનાવાળા જે કીર્તનો હોય એને તમારે ગાવવા. પણ જે ભગવાનની ઉપાસના સ્વરૂપ અને ભક્તિનું ખંડન કરનારા હોય, ધર્મથી આપણને પરામુખ કરનારા હોય એવા કીર્તનો, ચાહે ગમે તેવા મોટા કવિરાજ કહેવાતા હોય, તો પણ એના કીર્તનો ગાવવા કે સાંભળવા નહીં. એમાં ભગવાને કબીરજી અને અખાના કીર્તનો ન ગાવવા ન સાંભળવા એમ આજ્ઞા કરી. કારણ એમાં અખાને કડવા અનુભવ થયેલા એટલે એણે આવી રીતે આમ તો જગતની ઝાટકણી કાઢી છે, પણ એમાંથી લોકોને અવળો અર્થ સમજાય. એટલા માટે કૂવો ઊંડોનું ફાટી વોખ, પછી આંધળો સસરોને સરગંઠ વહુ, તિલક કરતા ત્યાં ગયા, જપમાળાના નાકા ગયા, આવા બધા જે શ્લોકો એને રચ્યા છે. આમ તો દંભી ભક્તોને અર્થે છે, પણ સામાન્ય લોકોને એમ થાય તીલા ટપકા કરાય નહીં, જપમાળા જપાય નહીં, પવિત્ર નદીઓમાં નવાય નહીં. એટલે એની ધર્મનિષ્ઠા અને ભક્તિ અંગેની સમજણ છે એ તૂટી જાય. એટલા માટે ભગવાન કહે છે એમના કીર્તન ન ગાવા અને ન સાંભળવા. ત્યાંથી ભગવાન શ્રીહરિએ રાજન રણછોડ ભક્તને કૃતાર્થ કરી અને તોરણાથી આંતરોલી ગામના વિશે પધાર્યા છે. આંતરોલી ગામના વિશે ભાઈ શંકરભાઈ વિપ્ર નિવાસ કરીને રહેતા અને દયાળજી આદિ એક વૈશ્ય ભક્ત હતા. એ ભગવાનને પ્રેમથી આગ્રહ કરે છે એટલે મૂળજી બ્રહ્મચારી પાસે થાળ કરાવ્યો. ભગવાન ત્યાં જમ્યા, ત્યાં એક દાક્ષિણાત્ય અસુર રાજા પાપી હતો, એણે ભગવાનને મારવા માટે પોતાના સેવકોને હથિયારધારી બધાએ સિપાઈઓને મોકલાક, જાઓ સ્વામિનારાયણ આંતરોલી ગામમાં આવ્યા છે ત્યાં જ આંતરીને મારી નાખો. એટલે સોયકને આશરે હથિયાર બંધા બધાએ અસુર રાજાના સેવકો હતા, એ આવીને ગામની બહાર તપાસ કરી કે સ્વામિનારાયણ ગામમાં છે, તો કે હા. તરત જ હથિયારો સાથે રસ્તા ઉપર ગોઠવાઈ ગયા. હવે ભગવાન તો ગામમાં પધરામણી કરતા હતા. ભગવાને જાણ્યું કે આ અસુરો અહીંયા ઉપદ્રવ કરવા માટે આવ્યા છે, એટલે ભગવાન તુરંત ઘોડેસવાર થયા છે. અને ભગવાનના અસુર હજુરી પાર્ષદો હતા, એ બધાએ ભગવાનની આગળ પાછળ ઘોડા લઈને ચાલવા લાગ્યા અને સીધા જે બાજુ પેલા અસુરના સિપાઈઓ ઊભા હતા ને એ જ રસ્તે ભગવાન ચાલ્યા. કોઈક માણસે એમ કહ્યું કે તમે સ્વામિનારાયણ, તો કે હા. અરે તમને મારવા માટે તો આ નારિયામાં બધાએ ઊભા છે, માટે એ રસ્તે ન જાઓ. ભગવાન કે અમે એ બાજુ જ જાશું. એ જ રસ્તે ભગવાન ચાલ્યા અને બધાએ સજ્જ હતા પોઝિશનમાં જ. માર્ચ ઓનનો હુકમ થાય ને કેમ બધાએ માર્ચ કરવા માંડે, અને શૂટ એટ સાઇટનો હુકમ મળે અને કેમ શૂટ કરી નાખે, એવી રીતે બધા જ પોઝિશનમાં. પણ અચાનક આને તો ધાર્યું નહોતું કે સ્વામિનારાયણ આ બાજુ આવશે. અને ભગવાન નાળિયામાં એન્ટર થયા ને બધાએ જાણે આમ ભીતે આલેખેલા ચિત્ર હોય અથવા તો કાષ્ટના પૂતળા હોય એમને એમ ખુલ્લી તલવાર, ભાલા કોકના આમ, કોઈને બંદૂક આમ નિશાન તાકેલી, એમને એમ રહી ગયો બધાને. કોઈ ઊંકે ચું કરતા નથી, હલન ચલન તો શું, આંખની પાપણ પણ મટમટાવવા કોઈ સમર્થ થયા નહીં. અને ભગવાન એમની વચ્ચે થઈને પસાર થઈ ગયા. ભગવાન ચાલ્યા ગયા, સિંગાળી ગામે રાયણના વૃક્ષ નીચે ભગવાન ઊભા રહ્યા. અને આ બાજુ દુષ્ટો પછી જાગ્યા, જે જળ જેવા થઈ ગયા હતા એને ભગવાને કૃપા કરી એટલે વળી પાછા ચેતન જેવા થયા અને વાત કરવા માંડ્યા, ગયેલા એ આપણી વચ્ચેથી સ્વામિનારાયણ નીકળી ગયા તો આપણે એમને કેમ પકડી ન શક્યા. ત્યારે બીજો કહે છે, સાંભળો, સ્વામિનારાયણ પાસે મેલી વિદ્યા ઘણી છે, ઇન્દ્રજાળવાળો છે, એટલે એને એવી વિદ્યાનો આપણા ઉપર પ્રયોગ કર્યો ને આપણને બધાને મૂર્છામાં નાખી દીધા, એટલે આપણે અને આપણા શસ્ત્રો આ બધા કામયાબ નીવડા નહીં. ખરેખર આપણને અને આપણા શસ્ત્રોને લાખ લાખ ધિક્કાર છે કે આપણા હાથમાં આવેલા સ્વામિનારાયણ જીવતા છટકી ગયા. એમ શોક કરતા કરતા પાછા જ્યાંથી આવ્યા હતા એ રાજાના રાજ્યમાં ચાલ્યા ગયા. આ બાજુ ભગવાન શ્રી હરિ આ સિંગાળી ગામમાં પધાર્યા, ત્યાં એક ભીલ નિવાસ કરીને રહેતા હતા. એ ભીલને ખ્યાલ આવ્યો કે ભગવાન આવ્યા છે, એટલે રૂપાજી ભીલ હતા એ ભગવાનના દર્શને આવ્યા. ફળ પુષ્પ આદિકથી ભગવાનનો સત્કાર કર્યો અને ભગવાન શ્રી હરિ એ રૂપાજી ભીલ ઉપર ખૂબ રાજી થયા અને એને આશીર્વાદ આપ્યા. હે રાજન, ત્યાં જ સુશોભિત ત્યાંથી નીકળી અને ભગવાન પવિત્ર આશ્રમ છે એવા વાત્રક નદીના કાંઠે પધાર્યા છે. ત્યાં વાત્રક નદીમાં ઉતરી અને ભગવાન સ્નાન કરી અને પછી વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, પરિધાય સ્વવાસાંશી તન્નિસૃતઃ પુનઃ પ્રભોઃ ભૂરિશો નૃપ વિપ્રેભ્યો દાનાનિ વિવિધાન્યથ. નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળી સરસ વસ્ત્રો અલંકાર પ્રભુએ ધારણ કર્યા છે અને પવિત્ર આ જાબાલ ઋષિનો આશ્રમ એટલે જાબાલ તીર્થ જાણી અને ભગવાને ત્યાં તીર્થવિધિ કરી બ્રાહ્મણોને ખૂબ ખૂબ મિષ્ટાનથી જમાડ્યા અને ખૂબે ખૂબે દક્ષિણાઓ આપી અને અતિશય રાજી કર્યા છે. એવી રીતે નદી કાંઠે બધાએ બ્રાહ્મણોને ખુશ કરી ભગવાન શ્રી હરિ ત્યાંથી કાંઠા ઉપર જ ઉત્કંઠેશ્વર મહાદેવ જેને આપણે કહીએ એ જાબાલ ઋષિનો આશ્રમ છે. વિદ્યાર્થીઓને આપણે અહીંથી પ્રવાસે પણ ત્યાં લઈ ગયેલા, તો એ સરસ મજાના ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરમાં એ વિસ્તારમાં આ જાબાલ મુનિનો આશ્રમ છે. ત્યાં જાબાલ ઋષિએ તપશ્ચર્યા કરેલી એ સ્થાનને યાદ કરી ભગવાન ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે ગયા. પણ અંદર ગયા તો શિવલિંગ દેખાય નહીં, એટલે ભગવાન કહે છે કે શિવલિંગ ક્યાં છે? સંતો કહે મહારાજ આ જ શિવલિંગ છે. ભગવાને અંદર જોયું, અંધારું હતું, ભગવાન કે આમાં તો કાંઈ દેખાતું નથી. પછી પાર્ષદોએ અંદર હાથ નાખ્યા તો પાણી હતું પણ શિવલિંગ હાથમાં આવે નહીં, કારણ કે નદી કાંઠો ખરો ને અને આ શિવલિંગ ઊંડું છે ત્યાં, એટલે ઉપર પાણી બધું ભરાયેલું. એટલે પાર્ષદો કહે છે મહારાજ શિવલિંગ તો કાંઈ છે નહીં, પણ ખાડો છે અહીંયા તો અને પાણી ભરેલું છે. પણ ઉત્કંઠેશ્વર મહાદેવના અંતરમાં એક અપેક્ષા હતી કે ભગવાન શ્રી હરિના ચરણની રજનો મને સ્પર્શ થાય, ભગવાનના ચરણ સ્પર્શની એના અંતરમાં અપેક્ષા હતી, એટલે શિવલિંગ કોઈને હાથમાં આવ્યું નહીં. ભગવાન શ્રી હરિ મનોમન શિવજીના સંકલ્પને જાણી ગયા. ભગવાન ત્યાં બેઠા અને બે ચરણ હતા ને એ આજે શિવલિંગ ખાડામાં છે એની અંદર પાણી ભરેલું એમાં ભગવાને પધરાવ્યા અને શિવલિંગને ભગવાનના ચરણનો ચરણકમળનો સ્પર્શ થયો અને ભગવાન ઉત્કંઠેશ્વર મહાદેવ શિવલિંગમાંથી પ્રગટ થયા છે અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા છે કે હે પ્રભો, હે વિભો, હે હરે, આપના દર્શન થતાં આજે મારો દિવસ સાર્થક થઈ ગયો. હે મહારાજ, આપો જ અમને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ઉત્પત્તિ પાલન અને પ્રલયના કાર્ય સોંપી અને અમારી પાસે જ જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લય કરાવનારા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો એવા આપને અમારા લાખ લાખ નમસ્કાર છે. આવી રીતે સ્વયં ઉત્કંઠેશ્વર મહાદેવે પ્રગટ થઈ અને ભગવાન શ્રી હરિની ત્યાં સ્તુતિ કરી છે. સ્તુતિ કરી ભગવાનના દર્શન કરીને પાછા શિવલિંગની અંદર અંતર્ધાન થઈ ગયા. ભગવાન લિંગના દર્શન કરી રહ્યા હતા ત્યાં તો શિવજીના પૂજારી હતા આવ્યા. બિચારાના ફાટલ તૂટલ કપડાં, બે ત્રણ છોકરાઓ એ પણ સાવ દુબળા હતા. એકદમ ખેખલ જોઈને ભગવાન કહે છે, પૂજારી આ છોકરાઓ કેમ આવ દુબળા છે? પૂજારી કહે છે, શું કરવું સ્વામિનારાયણ ભગવાન, આ આશ્રમે ખાસ કોઈ માણસો દર્શન કરવા આવતા નથી. રડ્યા ખડ્યા કોક ક્યારેક આવે અને કંઈક ભગવાન શિવજી પાસે મૂકે એ અમારે આજીવિકા પૂરતું થતું નથી, એટલે ખાવા પીવાનું પૂરું મળતું નથી, તો પહેરવા ઓઢવાની તો વાત ક્યાં રહી? એટલે મહારાજ, મારા દીકરાઓ દુઃખી છે અને ખૂબ દુબળા છે. ભગવાન રાજી થઈ ગયા. ભગવાને પોતે જે વસ્ત્ર અલંકારો મોંઘા મોંઘા પહેર્યા હતા ને, સોનાનું કડું આદિક દાગીના હતા, એ બધું જ બ્રાહ્મણને દાનમાં આપી દીધું. લ્યો, ભગવાન કહે છે, લે આ લઈ જા. અને આ ઉત્કંઠેશ્વર મહાદેવે હવે લોકો દર્શન કરવા પણ આવશે અને પૂજારી બધાએ સુખી થશે એમ વરદાન દઈ અને ભગવાન મંદિરથી બહાર નીકળ્યા. અને આશ્રમની બહાર સુધી ભગવાન પગપાળા ગયા છે. મોટો છે મંદિર, જો આપણા જેમ મોટા મોટા મંદિરો હોય એમ ખાસી જગ્યા છે ત્યાં. ત્યાં સુધી ભગવાન ઘોડા ઉપર ન બેઠા, મંદિરની બહાર નીકળી અને ભગવાન ઘોડે સવાર થયા છે. અને ત્યાંથી લવાડ ગામે જઈ અને રાત રહ્યા. તો સ્વયં ભગવાન જીવનની અંદર એક નાની નાની આજ્ઞાઓ, રીત રસમો, એનું કેટલું અનુસંધાન રાખે છે. ભગવાન આપણને સૂચવે છે કે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે દરવાજેથી, વાહન ઉપરથી હેઠું ઉતરી જવું જોઈએ અને દરવાજેથી બહાર નીકળ્યા પછી વાહન ઉપર ચડવું જોઈએ. એટલે એ જમાનામાં તો રથ, વેલ, હાથી, ઘોડા અને પાલખી આવું બધું હતું. એટલે માણસો બધાએ એના ઉપરથી હેઠા ઉતરી જતા અને પછી ત્યાંથી પગપાળા ભગવાનના દર્શને જતા. કારણ વાહન ઉપર બેસીને મોટા માણસ કે પછી ભગવાન કે દેવ પાસે જવું ને એ અહંકાર કહેવાય. એટલે મોટા દેવનું અપમાન કર્યું કહેવાય. એટલે દેવનું સ્મમાન સન્માન જાળવવું જોઈએ. પણ પછી તમે ગાડી લઈને આવતા હોય ધક્કો મારીને કંઈ અવાય નહીં. એટલે પાર્કિંગ હોય ત્યાં સુધી ગાડી કે બાઇક લઈને જવામાં વાંધો નહીં. પણ પછી ઘણા તો આવે, ગાડી દાખલ થાય એટલે પાંચ તો હોર્ન મારે, તો એવું હોર્ન મારવાની જરૂર નહીં. શાંતિથી વાહન લઈને આવવું. સાયકલ હોય તો ઉતરી જવામાં બાદ નહીં. એટલે એવી રીતે ભગવાનના આદર અને સન્માન સાથે દર્શન કરવા આવવું જોઈએ. અને પાછા જઈએ ત્યારે પણ દરવાજાને બહાર નીકળ્યા પછી સવારી કરીએ એ શ્રેષ્ઠ કહેવાય. પણ જે બધાએ બાઇક છે અથવા તો મોટર ગાડી હોય એને કાંઈ ધક્કા મરાય નહીં. એટલે ભલે તમે કિક મારીને બેસો પણ શાંતિથી, બહુ ડિસ્ટર્બન્સ કર્યા વગર ગાડી માથે બેસી અને બહાર જવું જોઈએ. પણ ઘણા તો પાછા વ્યાયામના અવતાર હોય, કિક મારીને પછી એટલું બધું લીવર આપે કે આખું મંદિર ગજવી નાખે ને ધુમાડા ધુમાડા કરી નાખે. અને બેઠા ભેગા જ એને સ્પીડ જોઈએ, જાણે હેલિકોપ્ટર ઉપાડતા ન હોય ને કંઈ આડું આવવાનું ન હોય એમ જવા દેતા હોય. અને બહાર નીકળતા એકાદ બેને આંટી દે, પાડી દે, કાં તો બિચારા પહેલાં ભયમાં ભયમાં દોડાદોડી કરે, એમાં એકબીજા અથડાઈને લાગી જાય અને બીજા દર્શનાર્થીઓને તકલીફ ઊભી થાય. માટે મંદિરમાંથી બહાર નીકળીએ ત્યાં સુધી વ્યવસ્થિત રીતે શાંતિથી વાહનો ચલાવી અને દરવાજાની બહાર નીકળવું જોઈએ. વ્યાપકેશ મને કહે છે, હે જ્યેષ્ઠજીત રાજન, ભગવાન શ્રી હરિ લવાડ ગામમાં પધાર્યા છે, પણ આ લવાડા ગામ છે એમાં નર્યા લૂંટારા ભીલો જ રહેતા હતા. પણ વિચાર કરો ભગવાન કેટલા દયાળુ છે. ભીલના કલ્યાણ કરવા માટે આ બધા પછાત વિસ્તારની અંદર ભગવાન ફરે છે. તોય ભગવાન એ ગામમાં રાત રોકાણા અને ભીલોને ભેગા કરીને ભગવાનને સત્સંગ કરાવ્યો અને સાચી સમજણ આપી. ત્યાંથી બીજે દિવસે ભગવાન સડકી ગામે પધાર્યા. એ ગામમાં ભગવાન ત્રણ ત્રણ વખત હે રાજન પધારી ચૂક્યા છે. અને એક વખત તો મહારાજ આ સડકી ગામમાં એક મહિનો સુધી રોકાયેલા અને આજુબાજુના વિસ્તારને જે આ બધા ભીલો હતા એના કલ્યાણ માટે ધર્મોપદેશ આપેલા. તો આ સડકી ગામમાં ભીલ જ્ઞાતિના ક્ષત્રિય દયાળજી, એમના દીકરા જોરોજી, એમના ભાઈ જાલમ, ગોવિંદ, રઘુ આ બધાએ ભગવાનની સેવા કરવા લાગ્યા છે. જો ભગવાનને મન કોઈ ઊંચ નીચ છે જ નહીં. ભીલોની સેવા પણ ભગવાને એટલા જ ભાવથી સ્વીકારી છે. કાઠી દરબાર હોય, ગરાસિયા હોય, કે પછી ભીલ હોય, કે સગરામ વાઘરી હોય, કે સગરામને શાર્દુલ રબારી કહેતા ભરવાડ હોય, કે પછી તેજા ભગત જેવા હરિજન હોય, ભગવાન એટલા જ ભાવથી બધાની સેવા સ્વીકારતા. ભગવાનને મન કોઈ ઊંચ નીચ છે જ નહીં, પણ વર્ણાશ્રમની મર્યાદા શાસ્ત્રોમાં બાંધેલી છે એટલે આપણે વર્ણાશ્રમની મર્યાદા પ્રમાણે વર્તવું જોઈએ. તો ભગવાન ત્યાં રોકાયા છે અને આ બધાએ ખૂબ પ્રેમથી ભગવાનની સેવા કરે છે. હે રાજન, બાજુમાં ચારણીયું ગામ, એટલે ચારણીયું પરું કહેવાય છે, નાનકડું ગામ હતું. ત્યાં ભગવાન બીજે દિવસે ગયા. એના ભક્તોના કોડ પૂરા કરવા માટે ભગવાન ત્યાં જમી આવ્યા, વળી ઉપદેશ આપીને પાછા આવ્યા. એક દિવસ ભગવાન વર્ધાના મુવાડા, આ બધા નાના નાના 25-25 ઘર હોય, 10 ઘર હોય, 8 ઘર હોય, એવા એવા ગામડા નાના નાના, અમે આ બધા દર્શન કરવા ગયા હતા. એક નાનકડું સોસાયટી જેવું હોય ને, એવા 8-10 ઘર હોય, એવા નાના નાના મુવાડા કેટલાય છે આવા. તો એ વર્ધાના મુવાડે ભગવાન શ્રી હરિ ગયા અને એ ભક્તોની સેવા સ્વીકારીને પાછા આવ્યા. ત્યાંથી હે રાજન, ભગવાન શ્રી હરિ દેગામ પધાર્યા છે. ત્યાં ભગવાનના પરમ ભક્ત એવા વખતબા રહેતા હતા, તેને ત્યાં ભગવાન 2 દિવસ રહ્યા. ગણેશ ભક્ત, સ્થાવર ભક્ત આદિ કે પણ ભગવાનની પૂજા કરી એ સ્વીકારી અને ભગવાન ત્યાંથી રાઠોડના વાસણા ગામમાં પધાર્યા છે. કોઈ હર સમાચાર ભગવાને આપ્યા જ નથી, અગાઉથી કોઈ જાણ કરી નથી, અને અચાનક જ ભગવાન આ રાઠોડના વાસણા ગામમાં આવ્યા. રસ્તામાં કોઈક જોઈ ગયું કે સ્વામિનારાયણ ભગવાન આવે છે. આ ગામમાં ભગવાનના એક પ્રેમી ભક્ત રહેતા હતા, જયરામ ભક્ત, બ્રાહ્મણ હતા. એમને કોઈ કે સમાચાર આપ્યા, ગયા તમારા ભગવાન આવી રહ્યા છે. એ કે શું વાત કરે છે, કાંઈ સમાચાર નથી. અરે કાઠીઓનો સમાજ અને સંતોને લઈને સ્વામિનારાયણ ભગવાન આવે છે, મેં નજરે જોયા ને, આપણા ગામના રસ્તે જ હાલ્યા આવે છે. શું વાત કરો છો, તો કે હા. અને આટલું સાંભળી અને જયરામ ભક્તના આનંદનો પાર ન રહ્યો. ધામધૂમથી ગામ લોકોને બધાને ભેગા કર્યા અને સામયું લઈને નાચતા ગાતા વજાડતા, કારણ કે ગામડામાં બીજું શું હોય, ઢોલ, હો ઢોલના તાલે નાચતા ગાતા સામયું લઈને ભગવાનને સત્કારવા માટે ચાલ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજને જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ તિધરમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ.